તારીખ 18/9/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 509 અને 510 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 213
નીચે છેલ્લો પેરેગ્રાફ ચાલ્યો. પહેલેથી લીધું છે. પ્રશ્નનો ઉત્તર છે, લલ્લુજી સ્વામીના પુત્રનો ઉત્તર આપ્યો છે પ્રશ્નનો, કે પ્રશ્ન છે, પરમાત્મ સ્વરૂપ તો બધા જીવોમાં, એટલે સર્વ સંસારી જીવોમાં અને સર્વ સિદ્ધાત્માઓમાં એક સરખું છે. બંનેની સત્તા, બંનેની હયાતી એક સરખી છે તો પછી સિદ્ધની સ્તુતિ કરતાં કાંઈ બાદ છે કે કેમ? પ્રશ્નમાં એવી આશંકા હશે કે જો સિદ્ધની સ્તુતિ કરીએ તો સંસારીઓની સ્તુતિ થઈ જાય છે. સિદ્ધે સિદ્ધિ તો સિદ્ધની સ્તુતિ કરતાં બાદ હોય એ વાત તો જૈનને કાંઈ ખટકે એવી નથી. સિદ્ધની સ્તુતિ કરવી એમાં જૈન ધર્મમાં જેની કુળધર્મે પણ પરિસ્થિતિ હોય એને એ તો સીધો બાદ તો આવતો નથી. પણ સંસારી અને સિદ્ધ જો બંને સરખા છે તો સિદ્ધની સ્તુતિ કરીએ તો કાંઈ બાદ આવે કે ન આવે? સંસારીની ભેગી સ્તુતિ થઈ જાય કે ન થઈ જાય? એવો આશંકા એક પ્રકારની સંભવે છે. તો એમણે એ સ્પષ્ટીકરણ આપ્યું કે સિદ્ધ અને સંસારી જીવો સમસત્તાવાન સ્વરૂપે છે, એટલે બંનેની મૂળ હયાતી, મૂળ સત્તા દ્રવ્યપણે, મૂળ દ્રવ્યપણે સમ એટલે એક સરખા છે એ નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો છે. સર્વજ્ઞાની પુરુષોએ આ નિશ્ચય કર્યો છે, તે યથાર્થ છે. તથાપિ ભેદ એટલો છે કે સિદ્ધને વિશે તે સત્તા પ્રગટપણે છે, જેવું દ્રવ્ય છે તેવી જ પ્રગટ સત્તા થઈ ગઈ છે. સંસારીની એવી સત્તા પ્રગટ નથી. સંસારી જીવને વિશે તે સત્તા સત્તાપણે છે એટલે પ્રગટ નથી. આગળ કહેશે કે સત્તાપણે છે એટલે શક્તિપણે છે પણ વ્યક્તિપણે નથી. જેમ દીવાને વિશે અગ્નિ પ્રગટ છે એ દ્રષ્ટાંતે, અને ચકમકને વિશે અગ્નિ સત્તાપણે છે, હોવાપણે છે, બંનેમાં હોવાપણે છે, પણ એકમાં પ્રગટ હોવાપણે છે, એકમાં શક્તિએ હોવાપણે છે. તે પ્રકારે દીવાને વિશે અને ચકમકને વિશે જે અગ્નિ છે તે અગ્નિપણે સમ છે, એટલે અગ્નિનું જે સામર્થ્ય છે, અગ્નિનું જે સ્વરૂપ છે, મૂળ અગ્નિનો જે સ્વભાવ છે એ તો સરખો છે. વ્યક્તિપણે અને શક્તિપણે તેમાં ભેદ છે. શક્તિ વ્યક્તિનો આ ભેદ છે એ સમજવો જોઈએ, તે સાથે સાથે જાણવો જોઈએ. પણ વસ્તુની જાતિપણે ભેદ નથી. જાતિ ભેદ નથી પણ શક્તિ અને વ્યક્તિમાં ભેદ છે. તે પ્રકારે સિદ્ધના જીવને વિશે જે ચેતન સત્તા છે તેવી જ, તે જ એટલે તેવી જ એમ લેવું, તે જ એટલે તેની પણ તેવી જ સૌ સંસારી જીવને વિશે છે. ભેદ માત્ર પ્રગટ અને અપ્રગટપણાનો છે. જેને તે ચેતન સત્તા પ્રગટી નથી એટલે જેવી ચેતન સત્તા છે તેવી પ્રગટ અવસ્થા થઈ નથી એવા સંસારી જીવને તે સત્તા પ્રગટાવવાનો હેતુ એવો સ્વભાવ, સત્તા એટલે એવો સ્વભાવ, સત્તાનો અર્થ અહીંયા સ્વભાવ લેવો, એવો સ્વભાવ પ્રગટ થવાનો હેતુ, પ્રગટ સત્તા જેને વિશે છે એટલે એવી પર્યાય જેને, એવો સ્વભાવ જેને પ્રગટ થઈ ગયો છે એવા સિદ્ધ ભગવંતનું જે સ્વરૂપ છે તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે અને સ્તુતિ કરવા યોગ્ય છે. સ્તુતિ કરવા કંઈ બાદ છે કે કેમ એનો ઉત્તર ત્યાં આપ્યો છે. સરખા છે એનો ઉત્તર આપ્યો કે સ્વભાવે સરખા છે પણ શક્તિ અને વ્યક્તિનો જે તફાવત છે એ તફાવત અવશ્ય સમજવો જોઈએ. હવે સ્તુતિ કરતાં કાંઈ અવગુણ થાય, બાદ થાય કે ન થાય કે નહીં, ઉલટાનો એમનો વિચાર કરવામાં આવે, એમના સ્વરૂપનો ધ્યાન કરવામાં આવે, સ્તુતિ કરવામાં આવે તો એ કર્તવ્ય છે. કેમ કે તેથી આત્માને પણ પોતાના નિજ સ્વરૂપનો વિચાર, ધ્યાન અને સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે. આત્માનો વિચાર કર્તવ્ય છે, કારણ કે કર્તવ્ય છે એમ લીધું ને, ધ્યાન કર્તવ્ય છે, આત્માની સ્તુતિ પણ કર્તવ્ય છે. સ્તુતિનો અર્થ લેવો અહીંયા મહિમા, આત્માના મહિમા અને વિચારપૂર્વક ધ્યાન થઈ શકે છે એ પ્રકારે આત્મધ્યાન કે જે મોક્ષનું કારણ છે એ મોક્ષના કારણ અર્થે નિમિત્તપણે અન્ય સિદ્ધ પરમાત્માની દશાનો વિચાર, મહિમા અને ધ્યાન કરવા યોગ્ય છે. પ્રકાર છે, શક્તિપણે છે, વ્યક્તિપણે પણ છે, બંનેમાં છે પણ લાગુ પડે. એટલે હૈયાતિ છે, છે અસ્તિત્વને અથવા હૈયાતિને સૂચવે છે. પણ વ્યક્તિપણે આચ્છાદન છે, આચ્છાદન તો વ્યક્તિને આવે, શક્તિને આચ્છાદન નથી આવતું. આવરણ નિરાવરણ પણ શક્તિને લાગુ નથી પડતો, આવરણ નિરાવરણ પણ વ્યક્તિના ધર્મમાં સમાય છે, શક્તિના ધર્મમાં સમાતું નથી. એમ છે, બેના ધર્મ જુદા પડે છે, એ પ્રકારનો ધર્મ જ નથી. એટલે તો સમયસારમાં અમૃતચંદ્ર આચાર્ય દેવે શુદ્ધ અશુદ્ધ ધર્મમાં લીધા છે. એક અનેક, નિત્ય અનિત્ય, શુદ્ધ અને અશુદ્ધ, નાસ્તિ ને અસ્થિ, એ બધા ધર્મમાં લીધા છે, સ્વભાવમાં નથી લીધા, શક્તિમાં નથી લીધા. અને એ રીતે અનેકાંતનું પ્રકરણ ચર્ચ્યું છે 14 ભેદે. પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ઉતારીને બીજા 6 ભેદ વધાર્યા, 8 ને 14 ભેદે વાત કરી છે, ધર્મની વાત કરી છે. અને એ રીતે અનેકાંતનું આખું પ્રકરણ પરિશિષ્ટની અંદર આલેખ્યું છે. એટલે દ્રવ, ગુણ અને પર્યાય એ ઉપરાંત દ્રવ્યના ધર્મો, ગુણના ધર્મો અને પર્યાયના ધર્મો જે પ્રયોજનભૂત છે જાણવા, આટલું વિજ્ઞાન જાણવું જોઈએ. જો એ પ્રકારે એટલું પદાર્થનું વિજ્ઞાન ન જાણવામાં આવે તો પણ વિપર્યાસ, અનાદિ વિપર્યાસ છે તે મટે નહીં. જેમ કે વર્તમાન અવગુણ છે, અશુદ્ધતા છે, દોષ છે, દુઃખ છે, આ પર્યાયમાં છે પણ એ પર્યાય ધર્મ છે. પર્યાયમાં હોવા છતાં એ માત્ર પર્યાય ધર્મ છે, અને એ પર્યાયનો ધર્મ પર્યાયની સીમામાં પરિસમાપ્ત થઈ જાય છે. પર્યાયનો ધર્મ પર્યાયમાં સમાપ્ત થઈ જાય છે, એની સીમા એની મર્યાદા પર્યાય સુધી જ છે, નહીં કે દ્રવ્ય અને ગુણ સુધી. જો એ રીતે ન સમજવામાં આવે તો એ ત્રિકાળી માની લેવામાં આવશે. ત્રિકાળી કારણ કે એક સમયમાં ત્રિકાળીની ક્ષણિકમાં નિત્યતાની શ્રદ્ધા છે, જીવને મિથ્યા શ્રદ્ધામાં અનિત્યમાં નિત્યતાની શ્રદ્ધા છે, અને આ અનિત્ય ધર્મ નિત્યપણે એ માની લેશે તો એનો અભાવ કરવાનો કોઈ એને પછી વિચાર કરવાનો પ્રશ્ન જ રહેતો નથી કે આનો ઉપાય કંઈ કરીએ, એ વાત જ નહીં રહે. એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય ઉપરાંત દ્રવ્ય ગુણ અને પર્યાયના ધર્મો ભિન્ન ભિન્ન પ્રકારના છે, અને કેટલાક ધર્મો તો એકના છે ને બીજા બેના નથી એવા પ્રકારના છે. તો પ્રયોજનભૂત જે ધર્મો છે એ સમજવા રહે છે, ન સમજે તો વિપર્યાસ ન મટે, કલ્પના ન મટે, અને જ્યાં સુધી સૂક્ષ્મ પણ વિપર્યાસ રહે છે ત્યાં સુધી સ્વાનુભવ અને સમ્યક દર્શન સુધી કોઈ જીવ પહોંચી શકતો નથી. વિપર્યાસ ઉભો છે ત્યાં સુધી સ્વાનુભવ કે સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી, આ સીધી વાત છે. એટલે પ્રથમ તો એ જે પદાર્થના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સમજવા પહેલાં તો કેટલા પત્રોમાં એ વાત આવી કે તમે વૈરાગ્યને ઉપશમમાં આવો, વૈરાગ્યને ઉપશમમાં આવો. શું આ પત્રમાં છેલ્લી લીટી એ જ છે કે જેમ વૈરાગ ઉપશમનું વર્ધમાન પણ થાય તેમ હાલ તો તમારે કર્તવ્ય છે. અત્યારે તમે આ સિદ્ધાંતની વાત પૂછી, ભલે અમે એનો ઉત્તર પણ આપ્યો, પણ હાલ તો તમારે વૈરાગ્યને ઉપશમનું વર્ધમાન પણ થાય તે કર્તવ્ય છે. જો એવી વાત છે ને, એટલે શું એનો ક્રમ છે, એનો ક્રમ ન જ સમજવામાં આવે અને અક્રમે વસ્તુ સાધ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ એ એક મોટો વિપર્યાસ છે, અને એ રીતે પણ વસ્તુની સિદ્ધિ થતી નથી. અહીંયા એ વાત લીધી કે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ, સિદ્ધ ભગવંતનું સ્વરૂપ તે વિચારવા યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. શા માટે? કેમ કે તેથી આત્માને નિજ સ્વરૂપનો વિચાર, ધ્યાન, સ્તુતિ કરવાનો પ્રકાર થાય છે, કે જે પ્રકાર કર્તવ્ય છે કરવા યોગ્ય છે. સિદ્ધ સ્વરૂપ જેવું આત્મ સ્વરૂપ છે, જેવું સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે તેવું જ આત્મ સ્વરૂપ છે એવું વિચારીને, અને આ આત્માને વિશે તેનું વર્તમાન અપ્રગટપણું છે એવું વિચારીને, આ આત્માને વિશે આત્મ સ્વરૂપ એવું હોવા છતાં પ્રગટપણે આત્મ સ્વરૂપ એવું નથી, એનો અભાવ વર્તે છે, અને એ અપ્રગટપણુંનો અભાવ કરવા તે સિદ્ધ સ્વરૂપનો વિચાર, ધ્યાન તથા સ્તુતિ ઘટે છે, દોર આવ્યું. અને એ પ્રકાર જાણીને, એ પ્રકારે સિદ્ધની સ્તુતિ કરતાં કાંઈ બાદ જણાતો નથી, બાદ તો જણાતો નથી, ઉલટાનો ગુણ થવાનો સંભવ છે. પણ આ પ્રકારે નમો સિદ્ધાણમ કે નમો અરિયંતાણમ કહે તો પણ આ પ્રકારે સમજીને, સમજ્યા વગર કહે તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ ફળ નથી. એ વાત આગળ આવી ગઈ.
હા,
હા, એ આત્માની સ્તુતિ છે, સિદ્ધ ભગવાનની સ્તુતિ કહો કે એવો જ આત્મા છે. એ બધા વિશેષણો લાગુ પડે છે. રંચ માત્ર ફેર નથી, સ્વરૂપે જોવામાં આવે તો રંચ માત્ર ફેર નથી, જરાય ફેર નથી. આત્મ સ્વરૂપમાં જગત નથી એ વેદાંતે વાત કહી છે. વેદાંતમાં એવી વાત પ્રસિદ્ધ છે કે આત્મ સ્વરૂપમાં જગત નથી, અથવા એમ ઘટે છે એમ હોવા યોગ્ય છે કે આત્મ સ્વરૂપમાં જગત નથી. પણ બાહ્ય જગત નથી એટલે બાહ્ય જગતનું અસ્તિત્વ નથી. શું મિથ્યા છે જગત એટલે બાહ્ય જગતનું અસ્તિત્વ નથી, અથવા બાહ્ય જગત એક કલ્પના કરેલી છે. શું એવો અર્થ તો વસ્તુના સ્વરૂપે નથી, માત્ર જીવને ઉપશમ થવા અર્થે એટલે એનું વિસ્મરણ કરવા અર્થે જગતની ઉપાધિ આ જીવ કરે છે વગર જ્યોતિ. આ છાપા વાપારો જ વંચાય છે ને, છાપા ટીવી, તો એનું વિસ્મરણ કરાવવા અર્થે એ દિશાના પરિણામ છોડાવવા અર્થે એમ કહેવાય તો તે કહેવું એવા હેતુથી કહેવું યોગ્ય છે. પણ બાહ્ય જગત જ નથી એમ માની લેવામાં આવશે તો એ માન્યતા વસ્તુના સ્વરૂપ અસ્તિત્વથી તો વિપરીત છે, વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ખોટું ઠરશે એમ નથી. પણ ઉપશમ અર્થે તે માનવા યોગ્ય ગણાય. એમ એ ત્રણેય પ્રશ્નોનું સંક્ષેપ સમાધાન લખ્યું છે. એ રીતે એ ત્રણેય પ્રશ્નોનું સંક્ષેપમાં સમાધાન લખ્યું છે, તે વિશેષ કરી વિચારશો. વિશેષ કંઈ સમાધાન જાણવા ઈચ્છા થાય તો તે લખશો. અને જેમ વૈરાગ ઉપશમનું વર્ધમાનપણું થાય તેમ હાલ તો કર્તવ્ય છે. એ વાત પાછી આગળ કરે છે કે આ સ્થિતિ એ સિદ્ધાંત વિચારવા યોગ્ય છે. એ પહેલાં સિદ્ધાંતનો વિચાર યથાર્થ પ્રકારે થઈ શકવા યોગ્ય નથી. યથાર્થ પ્રકારે થઈ શકવા યોગ્ય નથી એવી પરિસ્થિતિમાં તે કરવામાં આવે તો તે ક્રમભંગ વિચાર છે, ક્રમભંગ આગળ વધવાનો અભિપ્રાય છે, અને તેથી લાભ થવાને બદલે નુકસાન થાય છે. ખંભાત શુભેચ્છા સંપન્ન એટલે કે આત્મકલ્યાણની ઈચ્છાવાન શ્રી ત્રિભુવનદાસ પ્રત્યે તથા યોગ્ય પૂર્વક વિનંતી કે બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવર્તાવવાનો જીવને અભ્યાસ સતત અભ્યાસ કર્તવ્ય છે. જેને કર્મબંધમાં નિમિત્ત થાય એવા ભાવબંધરૂપ પરિણામ વર્તે છે તેને બંધવૃત્તિ જીવની કહેવામાં આવે છે. એવા જે ભાવબંધના પરિણામ ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે એ અવલોકન કરે તો સ્પષ્ટપણે પોતાને માલુમ પડે અને સમજાઈ જાય એવો વિષય છે. તેને ઉપશમાવવા એટલે શાંત કરવા, અને એને ક્ષય કરવા, ફરીને ઉત્પન્ન થાય એવી સ્થિતિ કરવી, એ પ્રકારનો અભ્યાસ એટલે એ પ્રકારનો પ્રયોગ સતતપણે કરવા યોગ્ય છે. અભ્યાસનો અર્થ એ છે ખરેખર વારંવાર કરવા યોગ્ય એવો જે પ્રયોગ તેને અભ્યાસ કહેવામાં આવે છે. એવો અભ્યાસ અથવા સતત અભ્યાસ, પાછો અભ્યાસ એટલે ક્યારેક કરે, 24 કલાકે સ્વાધ્યાયમાં આવે, પછી બીજા 24 કલાકે આવે, વચમાં ગડબડ થઈ જાય ઘણી એમ નહીં, બીજા ઉદયિક ભાવોમાં ભાવબંધના પ્રકાર એ બધી બંધવૃત્તિઓ છે, ઉત્પન્ન થાય ત્યારે પણ જાગૃતિમાં રહીને એને ઉપશમાવવી, એને શાંત કરવી, એનો ક્ષય કરવો, એ જાતનો જે પુરુષાર્થ અથવા વારંવારનો પુરુષાર્થ એને અભ્યાસ કહેવામાં આવે છે, તે કર્તવ્ય છે. કારણ કે વિના વિચારે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમવું અથવા નિવર્તવું કેવા પ્રકારથી થાય કે કોઈ પ્રકારથી થઈ શકે નહીં. એ બંધ વૃત્તિઓનો વિચાર પણ જીવે ન કર્યો હોય, એ બંધ વૃત્તિઓનો કોઈ પ્રકારે મટાડવાનો અભ્યાસ પણ ન કર્યો હોય, ઉપશમવાનો કે નિવર્તવાનો અભ્યાસ એટલે પુરુષાર્થ પણ ન કર્યો હોય. વિચાર અને પુરુષાર્થ બે વાત લીધી છે, પ્રયાસ એટલે પુરુષાર્થ. પ્રથમ વિચારનો તબક્કો છે અને એ વિચારપૂર્વક એનો પુરુષાર્થ કરવામાં આવે છે, ચારે પડખેથી એનો વિચાર કરવામાં આવે છે અને એનો તલસ્પર્શી વિચાર કરવામાં આવે છે, ત્યારે એ બંધવૃત્તિનો સ્વભાવ શું છે, એ બંધવૃત્તિમાં શક્તિ શું છે, એ બંધવૃત્તિની જાતિ શું છે, એ બધો એનો વિચાર કરવાનો પ્રકાર ઉત્પન્ન થાય છે અને એ પ્રકારે એને વિચારીને, સારી રીતે વિચારીને એને નાશ કરવાનો, ઉપશમ કરવાનો પુરુષાર્થ કરવામાં આવે છે. એવું એક બંધ વૃત્તિઓને નાશ કરવાનું ચોક્કસ પ્રકારનું જે કાર્ય છે એ કાર્ય જ ન કરવામાં આવે, વિચાર અને પુરુષાર્થ જ ન કરવામાં આવે તો કેવી રીતે એનો નાશ થવા યોગ્ય છે, પ્રશ્ન પૂછે. જોરથી એ વાત લેવી છે, કોઈ રીતે નાશ ન થાય. જો એ બંધ ભાવોનો વિચાર જીવ ન કરે અને વિચાર કરીને એને સમજે અને સમજ્યા પછી પુરુષાર્થ કરે તો જ તેનો નાશ થાય, નહીંતર બીજી કોઈ રીતે નાશ ન થાય, એમ કહેવાનું અહીંયા અભિપ્રાય છે કે કેવી રીતે થાય, આમ ન કરે તો કેવી રીતે એનો નાશ થાય. કેમ કે કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી. જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય અથવા કાર્ય સિદ્ધિ એનો વિચાર કરવામાં આવે છે ત્યારે સાથે સાથે એના કારણનો વિચાર કરવો એ આવશ્યક છે. એના કારણનો વિચાર કર્યા વિના કાર્યની નિષ્પત્તિ કોઈ કરવા ધારે, કોઈ કરવાની અભિલાષા રાખે તો તે વ્યર્થ છે, કોઈ રીતે એ ન બની શકવા યોગ્ય કાર્ય છે. એ કારણ કાર્યનું લોજિક છે. હા, એ સમજવો જોઈએ. એના કેટલા કેટલા પ્રકારો છે, પ્રકારો અનેક હોવા છતાં જાતિ અપેક્ષા એની એક જાતિ કેવી રીતે છે, એનો સ્વભાવ થઈ ગયો, જેને વિભાવ સ્વભાવ કહેવામાં આવે છે. પછી પ્રકાર અનેક, રાગ દ્વેષ મોહ શું અને એના પેટા ભેદો, પણ જાતિ એની એક. પછી એની શક્તિનો વિચાર કરે તો એ જે તે પરિણામમાં તે વિભાવનો રસ તીવ્ર થાય છે એ એની શક્તિ છે. એમ એક પરિણામનામ પ્રયોજનભૂત જેટલા જેટલા પડખા છે એને વિચારવા એ એનો વિચાર છે. એ વિચારીને અવલોકતા એ સંબંધીનો નાશ કરવાનો પ્રયત્નની શરૂઆત થાય છે કે એનો રસભંગ છે, એની જે શક્તિ છે એ તૂટે છે. કેમ કે એ જાતના પરિણામમાં શક્તિ એના રસમાં રહેલી છે. રસ કેમ તોડવો એ પણ વિચાર કરીને રસ તોડવાનો પુરુષાર્થ કરે, એટલે એની શક્તિ તૂટે તો એ ઉપશમે દબાય. કોણ દબાય? નબળો પડે તે દબાય, સબળો કોઈ દી દબાય નહીં. જ્યાં સુધી વિભાવ રસે કરીને વિભાવ સબળો છે ત્યાં સુધી ઉપશમ નહીં થાય. નાશ થવાની વાત તો પછીની છે. એટલે એ રીતે એનો વિચાર કર્તવ્ય છે અને પુરુષાર્થ કર્તવ્ય છે. એ કારણ કાર્યનો અહીંયા નિયમ છે. એ કારણ કાર્યના નિયમ બહાર કોઈ કાર્ય થઈ જાય એવું બનતો નથી. એક સ્થૂળમાં સ્થૂળ કાર્ય લઈએ કે અહીંથી કોઈને સ્ટેશન પહોંચવું છે, કેમ કે બહારગામ જવું છે, તો સ્ટેશન પહોંચવાનો રસ્તો વિચાર્યો ન હોય, ખબર ન હોય કેવી રીતે સ્ટેશન પહોંચશે. સ્ટેશન આમ હશે ને હાલશે આમ, સ્ટેશન જવાના બદલે સ્ટેશનથી દૂર જશે. એટલે એ તો કારણ કાર્યનો નિયમ જ છે કે જે કાર્ય સુધી પહોંચવું છે એનો કારણરૂપ જે વિષય છે એ માર્ગ છે, ઉપાય છે, ઈલાજ છે. એને વિચાર્યા વિના અને એ માર્ગે ચાલ્યા વિના એ કાર્ય સુધી પહોંચાતું નથી. તો કારણ વિના કોઈ કાર્ય સંભવતું નથી, કોઈ પણ કાર્ય. તો આ જીવે તે વૃત્તિઓના ઉપશમન કે નિવર્તનનો કોઈ ઉપાય કર્યો ન હોય એટલે તેનો અભાવ ન થાય એ સ્પષ્ટ સંભવરૂપ છે. એ વૃત્તિઓને વિચારીને હોય, યથાર્થ પ્રકારે એને નિવર્તવાનો કે ઉપશમવાનો ઉપાય જાણ્યો ન હોય અને એ ઉપાય આદર્યો ન હોય તો એનો અભાવ ન થાય, એ વાત તો સ્પષ્ટ સમજાય એવી છે. હા, એવું કરે છે ધર્મના ક્ષેત્રમાં કે જે તે પદાર્થના આશરે તે બંધ વૃત્તિઓની ઉત્પત્તિ થાય છે સંબંધ પામીને, તેથી તે પદાર્થનો ત્યાગ કરે છે. અને જે તે પદાર્થનો ત્યાગ કર્યા પછી પણ તે પ્રકારની બંધ વૃત્તિઓ નાશ ન થઈ હોય એવું જોવામાં આવે છે. એટલે જે ઉપર છેલ્લો વિચાર દેખાય છે કે આ પદાર્થને કારણે એમાં રાગ થયો માટે તે પદાર્થ છોડી દઉં તો મારો રાગ છૂટી જાય, એ ઉપાય બરાબર લાગતો નથી. માટે એનો ઉપાય કોઈ બીજો હોવો જોઈએ એમ સમજીને તેનો વિચાર કરવો અને વિચાર કરીને તે જે પ્રકારે નાશ થાય તે પ્રકારનો પુરુષાર્થ કરવો એમ વાત છે. ઘણીવાર પૂર્વકાળે એટલે ભૂતકાળમાં વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે. એક ભાઈ મળ્યા હતા, બીડી પીવાનું વ્યસન હતું પહેલા. પછી કે બીડી છોડી દીધી, બીડી છોડી દીધી એટલે હવે બીડી પીવાનો રાગ વિચાર જ નથી આવતો. લ્યો તમે એમ કહો કે ત્યાગથી કાંઈ લાભ નથી, આપણા ચાલતી વિચારધારાથી જરાક સામેની વાત હતી કે તમે ત્યાગથી લાભ નથી, ત્યાગથી કાંઈ ફાયદો નથી એવું વિચારો છો. પણ મારો અનુભવ બીજી વાત કરે છે કે મને આ ચીજનું વ્યસન હતું. એ વ્યસન ઘણા વખતથી મેં પહેલાં છોડી દીધું, શરૂઆતમાં જરાક એમ લાગ્યું કે ફાવતું નથી, પણ હવે આજે 25 વર્ષે તો એનો વિચાર સુધ્ધાય આવતો નથી. તો ત્યાગથી લાભ થયો કે ન થયો આમ. અને જ્યારે માણસ પોતાના અનુભવથી કોઈ વાત કરે ત્યારે કોઈ રીતે એને ત્યાગથી લાભ નથી એ વાત ગળે ન ઉતરે, એને એવા માણસને ગળે ઉતારવી કઠણ પડે છે. પણ આ વિચાર બધો બહુ ઉપર છેલ્લો છે અથવા ટૂંકી દ્રષ્ટિનો, શોર્ટ સાઈટ જેને કહે છે, ટૂંકી દ્રષ્ટિનો વિચાર છે કે બહુ બહુ તો આ જીવન પર્યંત તમને એ વિચાર નહીં થાય. જો કે નહીં જ થાય એમ કહેવું મુશ્કેલ છે, પણ કદાચ બહુ બહુ તો વધુમાં વધુ ગણો તો આ આયુષ્ય પર્યંત. પણ પછી શું, આત્મા વર્તમાન આયુષ્ય ભોગવે છે એટલો જ છે, એવડો જ છે, એટલી જ હયાતી એની છે એમ વિચારવા યોગ્ય નથી. એટલે જે તે વિભાવ પરિણામનો અથવા બંધ પરિણામનો મૂળમાંથી ક્ષય થાય, મૂળમાંથી એનો નાશ થાય અને એ રોગ ક્યારે પણ ઉત્પન્ન ન થાય એ પ્રકારે એનો વિચાર કર્તવ્ય છે. પણ આવું બને છે માણસનું, ક્યાં તો ચોખ્ખું દેખાય છે ને તમે એનો નિષેધ કરો છો, વાત જ ગળે ઉતરે એવી નથી. અમારો અનુભવ બોલે છે, એનું શું કરવું ભાઈ, અનુભવ છે એ વાત બધી ટેમ્પરરી છે, એ કોઈ એ પ્રકારના પરિણામ બંધ કરવાનું કાયમી સમાધાન, પરમેનન્ટ સોલ્યુશન નથી, કાયમી સમાધાન એ નથી. એના ઉપર કહે છે કે ઘણીવાર પૂર્વકાળે તેવી વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું જીવે અભિમાન કર્યું છે. શું ક્યું થયું છે ત્યાં, વૃત્તિ નિવૃત્તિ નથી, એ બંધ વૃત્તિ નિવૃત્તિ નથી, પણ નિવૃત્તિ જ મેં નિવર્તાવી છે એવું અભિમાન, સ્વરૂપ જાણીને કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય કરવો એમ શા માટે કહેવામાં આવે છે કે એ પહેલાં જીવ જે કાંઈ કરે છે ફેરફાર અવસ્થામાં, એ અવસ્થામાં પોતે એનો કર્તા થઈ જાય છે તીવ્રપણે. પહેલાં હું આમ નહોતો કરતો, હવે આમ કરું છું, પહેલાં આમ કરતો હતો ને હવે નહોતો કરતો એમ કરું છું, એનું જે કર્તૃત્વનો અભિમાન છે એ કર્તૃત્વને દ્રઢ કરતા અકર્તા સ્વભાવને સમજવા દેશે નહીં, આ મોટી તકલીફ થશે. એટલે તે વૃત્તિઓના ઉપશમનનું તથા નિવર્તનનું આ જીવે અભિમાન કર્યું છે, પણ ખરેખર તેવું કાંઈ સાધન કર્યું નથી. માન્યું છે કે મેં સાધન કર્યું છે અને સાધ્ય પણ કર્યું છે, પણ એ અભિમાન કર્યું છે. અને હજુ સુધી તે પ્રકારમાં જીવ કાંઈ ઠેકાણું કરતો નથી, એ વૃત્તિઓને નિવર્તાવવા માટે નો જે માર્ગ છે, ઉપાય છે, એ પ્રકારમાં એનું કાંઈ હજી ઠેકાણું નથી, ઠેકાણા વગરનો જીવ છે એમ કહે છે. શું અર્થાત, હજુ તેને તે અભ્યાસમાં કાંઈ રસ દેખાતો નથી, એને ક્યાંય રસ પડતો નથી, અરુચિ થઈ ગઈ છે, માર્ગની અરુચિ છે, માર્ગની અરુચિ છે, એને ગુણની અરુચિ છે, એને દોષની રુચિ છે અને એને પૌગોલિક પદાર્થની રુચિ છે, એ પ્રકાર છે. એટલે કાંઈ ઠેકાણું નથી, તે પરિણામો નિવર્તવાના પુરુષાર્થમાં હજી એને રસ પણ પડતો નથી, તેમ કડવાશ લાગતા છતાં, એટલે સંસારના કેટલાક પ્રસંગો એને કડવા લાગે છે, એટલે કે એને અણગમતા થઈ પડે એવા ઘણા પ્રસંગો ઉત્પન્ન થાય છે, તે કડવાશ ઉપર પગ દઈને એને પણ અવગણીને ઓવરટેક કરીને આ જીવ ઉપશમ કરતો નથી. ઘણી વાર એને એવું લાગે છે અરે રે, આ સંસારમાં કાંઈ નથી, આ સંસાર તો આવો જ છે, આવો જ છે, સંસારમાં ક્યાંય સુખ નથી. પણ વળી પાછો માર્ગને યથાર્થપણે આદરવાને બદલે વળી પાછો એ વાત ભૂલીને એ કડવાશ ઉપર પગ દઈને વળી પાછો એમાંથી ને એમાંથી મીઠાશ લેવાનો પ્રયત્ન કરે છે. લીમડો કડવો છે, એમાંથી મીઠાશ લેવાનો પ્રયત્ન કરે છે. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. જીવે વિચારવા યોગ્ય છે એમ ન કહ્યું, આ દુષ્ટ પરિણામી જીવે વિચારવા યોગ્ય છે. એટલા માટે દુષ્ટ પરિણામ કયા કે આત્માને જે અહિતકર છે, આત્માના જ્ઞાન દર્શન પ્રાણના જે ઘાતક પરિણામ છે એ ઘાતવાવાળાને આત્મઘાતી પરિણામને દુષ્ટ પરિણામ કહેવામાં આવે છે. આ વાત વારંવાર આ દુષ્ટ પરિણામી જેવી વિચારવા યોગ્ય છે અને વિચારીને વિચારવા યોગ્ય છે, વિસર્જન કરવા યોગ્ય કોઈ રીતે નથી. આ વાતને છોડી દેવા જેવી નથી કે ભૂલી જવા જેવી નથી. હવે કોઈ કુટુંબનો પ્રશ્ન બન્યો છે એટલે એ ઉપર માર્ગદર્શન આપ્યું છે. આ કુટુંબના આવા પ્રકારના કોઈને કોઈ પ્રકારના ખેદ થાય એવા પ્રસંગો બધા જ સંસારી જીવોને આવતા હોય છે, એટલે લગભગ બધાને એ લાગુ પડે છે. એ રીતે પોતાને લાગુ પડે એ રીતે વિચારવા યોગ્ય છે. પુત્ર આદિ સંપત્તિમાં જે પ્રકારે આ જીવને મોહ થાય છે તે પ્રકાર કેવળ નિરસને નિંદવા યોગ્ય છે. પુત્ર આદિમાં બધા કુટુંબી લઈ લેવા, પુત્ર લેવો, સ્ત્રી લેવો, પુત્રી લેવો, પિતા લેવા, માતા લેવો, ભાઈ લેવા, બહેન લેવા, બધા લઈ લેવા, અને એ સિવાય એના જેટલા સગાવાલા કુટુંબ કબીલા કહેવાતા હોય, વેવાય વેવલા, એ બધા એમાં લઈ લેવા. કે અમારે ઘણું બળવું કુટુંબ છે, અમારું કુટુંબ બહુ બળવું, અમારે સગું ઘણું અને સારા સારા ઘણા સગાઓ અમારે છે. આમ જે અમારે છે, અમારે છે, મારે છે ને અમારે છે, એવો જે મોહ છે તે કેવળ નિરસ છે. જે રસ લે છે ત્યાં નિરસપણું એને આવવું જોઈએ. અમારે છે એમ કરીને જે રસ આવે છે તે કેવળ નિરસ છે, અને તે પ્રકારનો રસ છે તે નિંદવા યોગ્ય છે. કેમ કે તે મલિન પરિણામ છે. એ બધા પરિણામ છે એ મલિન પરિણામ છે, અપવિત્ર પરિણામ છે, દુઃખદાયક છે અને આત્માના સ્વભાવથી તદ્દન વિપરીત જાતના છે. સોએ સો ટકા સ્વભાવના વિરોધી છે. વિરોધ જાતિના વિરુદ્ધ જાતિના હોવાથી એ વિરોધી છે. તેથી તે નિંદવા યોગ્ય છે. પોતાના પરિણામ પોતે જ નિંદવા યોગ્ય છે. જીવ જો જરાય વિચાર કરે, એટલે થોડોક પણ વિચાર કરે, તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણું ભાવીને એટલે ભાવ કરીને, ભાવનાથી ભાવ કરીને, ભાવુકતાથી ભાવ કરીને આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી. શું કરે છે કે માણસને પોતાની આજીવિકા જેટલું સાધન હોય છે, પછી વધારે જે કરે છે એ પોતાના પુત્ર માટે કરે છે. કેમ કે પોતાનું આયુષ્ય સ્વાભાવિક રીતે વહેલું પૂરું થવાનું છે, એટલે પોતાનો જીવનનો અવશેષ જે કાળ છે તો બહુ થોડો છે. ત્યાર પછી જે વાત રહી પુત્ર નાની ઉંમરના હોય છે પિતા કરતા, એનો આયુષ્ય કાળ વિશેષ છે, તો એને આયુષ્ય દરમિયાન ક્યાંય તકલીફ ન પડે એવી વ્યવસ્થા હું કરતો જાઉં કે મારો દીકરો જીવે ત્યાં સુધી દુઃખી થાય નહીં. અને પછી જે પરિણામ કરે છે એ પરિણામ અધોગતિમાં જવા માટે ના કરે છે, એમ કહે છે. માઠું એટલે અધોગતિ એમ લેવું. એવા અધોગતિના પરિણામ કરવામાં પોતાનું પિતાપણું રાખીને સ્થાપીને આ જીવે એવા પરિણામ બગાડ્યા છે, એવા પરિણામ બગાડ્યા છે કે અધોગતિમાં ચાલ્યો જાય. એવું આ જીવે જો મ મ લીધું માઠું કર્યામાં મણા રાખી નથી. મણા એટલે ખામી, એટલે પૂરેપૂરા પરિણામ કર્યા છે. પોતાનું અહિત કરવાના અને પોતાને તિરિંચાદી અધોગતિમાં જવાના પૂરા પરિણામ કર્યા છે. અને હાજી કર્તવ્યમાં કાંઈ ન આવે. ખરેખર એ તો કહેશે અહીંયાજી કે કોઈ આત્માનો પુત્ર થઈ શકે કે કોઈ આત્માનો પિતા થઈ શકે એ વસ્તુની સ્થિતિ બહારની વાત છે, વસ્તુના સ્વરૂપ બહારની વાત છે. હવે જો વિચારવા યોગ્ય એ છે કે આ જીવ એમ વિચારે છે કે મને મારા પુત્રાદિ કુટુંબ જે છે એ પ્રત્યેનું મારું કર્તવ્ય મારે વિચારવું જોઈએ, પણ મારે મારા આત્માનું હિત કર્તવ્ય છે એ વાત વિચારતો નથી, અથવા બેમાંથી હિતની આત્મહિતની મુખ્યતા નથી કરતો, કુટુંબના કર્તવ્યની મુખ્યતા કરે છે. એટલું પેલું વિસ્મરણ થાય છે. બાકી કર્તવ્યની દ્રષ્ટિએ વિચારો તો કાંઈ કર્તવ્ય નથી, એનું નસીબ લઈને જન્મ છે. જન્મો તે એના આયુષ્ય પર્યંતનું એ કર્મ બંધન નસીબ પ્રારબ્ધ લઈને આવ્યું છે, પુત્ર હોય કે પુત્રી હોય. અને પોતે કર્તવ્ય સમજીને માનો કે કાંઈક કરે છે તો કેવળ દુષ્ટ અભિમાન કરે છે કે મેં મારા દીકરા માટે આટલી વ્યવસ્થા કરી રાખી. વાત તદ્દન ખોટી છે. એના પ્રારબ્ધ પ્રમાણે થયું છે, તારા વિકલ્પ પ્રમાણે કાંઈ થયું નથી. આ નક્કી વાત છે, નિશ્ચય વાત છે. અપેક્ષા બુદ્ધિ જ ખોટી છે. બીજા પ્રત્યેની અપેક્ષા બુદ્ધિ છે. મારા પ્રત્યે આમ થવું જોઈએ, આમ વર્તવું જોઈએ, એ અપેક્ષા બુદ્ધિ છે, એ ખોટી છે. શું એક જગતનો વ્યવહાર છે તો જગતનો વ્યવહાર એક વ્યવહાર ખાતર નિભાવી લેવો બીજી વાત છે, પણ અંદરમાં નિશ્ચય રાખીને નિર્ણય રાખીને કે ખરેખર કોઈ આત્માનો કોઈ પણ પ્રકારનો સંબંધ છે જ નહીં, શું એ નિશ્ચય એ જ્ઞાન રાખીને જેમ આપણે વ્યવહાર કરીએ છીએ. એક પાણીનો પ્યાલો આપજો, જ્ઞાનમાં બરાબર છે કે પ્યાલો પાણીનો નથી જ બોલીએ છીએ, શું પાણીનો પ્યાલો આપો. જ્ઞાનમાં ચોક્કસ વાત છે કે પાણીનો પ્યાલો નથી, પ્યાલો તો કાં ધાતુનો છે કાં કાચનો છે, પણ પાણીનો પ્યાલો છે જ નહીં. એમ નિશ્ચયનું જ્ઞાન રાખીને વ્યવહારની ભાષા કે વ્યવહારના પરિણામ થાય છે એ બીજી વાત છે, અને એમ માની લેવામાં આવે તો ઘણો અનર્થ છે એની અંદર, અને એમાં ઘણો અનર્થ થાય છે એમ છે. ખરેખર કોઈને વિશે પુત્રપણું ભાવીને આ જીવે માઠું કર્યામાં મણા રાખી નથી, અને કોઈને વિશે પિતાપણું માનીને પણ તેમ જ કર્યું છે. પુત્રપણું માનીને પણ તેમ કર્યું છે અને પિતાપણું માનીને પણ પરિણામ બગડ્યા છે. કોઈ તો બહુ જે દયા સંસારમાં ગણાય છે તો વળી પુત્રના પુત્રનું પાછું હાજુ કરવા રોકાય છે કે ભાઈ દીકરાને ત્યાં દીકરો છે એનું પણ જીવન બરાબર વ્યવસ્થિત ચાલે એટલી સુધી મારે વ્યવસ્થા કરવી જોઈએ, તો ત્યાં સુધીનો વિચાર કરે છે અને લોકો સંસારમાં એને ડાયો માણસ ગણે છે, જ્ઞાનીઓ એને વધારે મૂર્ખ ગણે છે કે આની મૂર્ખાઈ થોડી વધી છે, એટલે પોતાનું તો ઠામુકો વિચારતો નથી, દીકરાનો વિચારતો તો હવે દીકરાના દીકરાનો વિચાર કરવા માંડ્યો પાછો. એટલે જ્યારે એને પોતાની કાંઈ પડી નથી ત્યારે એ વિચાર એ રીતે પાછો લંબાય છે. સાત પેઢીની વ્યવસ્થા વિચારે એમને, સાત પેઢી સુધી વાંધો આવો એને સમજદાર કે ડાયો કે સમજદાર કે વિચક્ષણ કે બુદ્ધિશાળી કે એ દુનિયાના ડાયા જ્ઞાનીઓની નજરમાં મોટા મૂર્ખા છે. દુનિયાના જે ડાયા ગણાતા હોય એ જ્ઞાનીઓની નજરમાં મૂર્ખા માણસો છે અને મૂર્ખ ગણે છે, કેમ કે પોતાનું અહિત સાધે છે અને બીજાનું હિત સાધવાનું માત્ર અભિમાન કરે છે, સિવાય કાંઈ કરી શકતો નથી. એ બેઠો હોય ને ભીખ માગતો થઈ જાય, જાય પછી નહીં, બેઠો હોય ને થઈ જાય. એવા દાખલા જોયા છે, એવા નજર સામે દાખલા જોયા છે કે પોતે બહુ સાધારણ સ્થિતિમાં હોય. આ દેશમાં તો લગભગ બધા બીજી ત્રીજી પેઢીએ જુઓ તો બધા સામાન્ય સ્થિતિના જ માણસો હતા. એવા બે ચાર પાંચ પેઢીથી શ્રીમંત હોય એવા તો કોક જ, શું હોમાં બે એક બે માંડ નીકળે તો. એ બહુ સાધારણ સ્થિતિમાં ખૂબ પરિશ્રમ કરીને મજૂરી કરીને શું શ્રીમંતાઈ આવી ગઈ હોય, અને છોકરાઓ બધા શ્રીમંતાઈમાં ઉછર્યા હોય. એ છોકરાઓ પાછા સટ્ટા ફટ્ટા કરીને કે એવા વેપારના મોટા ધંધા કેપેસિટી બહારના કરીને આ ભાઈ બેઠા હોય ત્યાં સુધીમાં તો વાણ પાછું ડૂબાડે. એની શું સ્થિતિ થાય કહો? એ હું મહેનત કરી કરીને મરી ગયો, આ લોકોને આટલું હાજુ કરી દીધું હતું પણ હાચવે ક્યાં નહીં, એ ટાળી દીધું બધું. દુઃખી 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 એવા પરિણામ બગાડે, એવા પરિણામ બગડે જાય ધોગતિમાં. બધું એકાંત બધું પાપના એકાંતે પાપના પોટલા છે, ત્યાં તો પુન થવાની જગ્યા જ નથી. કુટુંબ સામું જોવે અને પુનના પરિણામ થાય ત્યાં અવકાશ જ નથી. એટલે એક જગ્યાએ તો એમણે કાજળની કોટડી કહી છે કે કાજળની કોટડીમાં ડાગ લાગ્યા વિના રહે નહીં, એવો એ પ્રકાર છે. હા, નહીં તો ન ઉડાડ્યું હોય તો આકુળતા કરે અને ઉડાડે તો આકુળતા, એ આકુળતા સિવાય ત્યાં થાય શું? એનો જે પોતાની માનેલી સંપત્તિ ઉપરનો જે રસ છે, મોહવશ જે રસ છે, એ રસમાંથી આકુળતા સિવાય બીજું કાંઈ જન્મે જ નહીં. મોટી ઉંમરના લગભગ માણસો બેચેન શા માટે હોય છે? બાહ્ય દ્રષ્ટિએ સુખી કે લોકો કહેતા હોય એવા માણસોને પણ એને ચેન કેમ પડતું નથી? કે એને એ પ્રકારનો જે રસ તીવ્ર થઈ ગયો છે, મારે આટલું છે ને મેં આટલું મેળવ્યું, મેં આટલું મેળવ્યું ને મારે હજી આટલું છે, એ ઉપરનો જે રસ છે જળ પદાર્થના માલિકીનો અને મોહભાવનો જે રસ છે મમત્વનો, એ ચૈતન્યની શાંતિને હણે છે, એનું ખૂન કરે છે. પછી એમાંથી બેચેની ને એ બધું ઉત્પન્ન થાય છે. અમેરિકામાં લોકો શા માટે બેચેન છે? ધનાઢ્ય દેશ છે અને એટલી બધા અનુકૂળતાના સાધનો છે કે કેટલાક સાધનોમાં 100-200 વર્ષ આપણે હજી અહીંયા પાછળ છીએ. એવે અનુકૂળતાના સાધનો ત્યાં વસાવેલા છે, છતાં એની એને બેચેની કેમ છે? ત્યાં રાત્રે ઊંઘ આવતી નથી, ટીકડીઓ લેવી પડે, ઇન્જેક્શનો લેવા પડે, દિવસે કામ કરવાની મૂડ રહે નહીં. ઘરના વિમાનો ને હેલિકોપ્ટર હોય, મોટર હોય એમ નહીં, પણ ક્યાંય હક ન પડે એનું શું કારણ છે? ચૈતન્યને જળ પ્રત્યેનો જે તીવ્ર રસ છે, ચૈતન્યની શાંતિનો એના પ્રાણનો ઘાત કરે છે, એમાં એ શાંતિમાંથી વિપરીત એવી અશાંતિને ઊભી કરે કરે ને કરે જ. કાંઈ કોઈ કર્તવ્યનો પ્રશ્ન જ નથી. વ્યવહાર જે છે એ વ્યવહાર ચલાવી લ્યો, નિભાવી લ્યો. જે વ્યવહાર ગણાતો હોય તે વ્યવહાર નિભાવી લ્યો. પણ સાચું એમ જાણવાનું છે કે ખરેખર કાંઈ સંબંધ નથી. ચર્ચાનો પ્રસંગ નથી અત્યારે, શું વિષયાંતર થાય એમ છે. પણ ખરી વાત એ છે કે આ જીવે પોતાનું હિત કે હિત સાધવું એનો વિવેક અવશ્ય કરવા જેવો છે. પૂર્વ પ્રારબ્ધના યુગે જે કુટુંબની વચ્ચે આવ્યો છે, જે કુટુંબની વચ્ચે રહ્યો છે, એ કુટુંબનું તીવ્ર મમત્વ કરીને કોઈ એક સભ્યનું કે બધાનું, એકનું કે અનેકનું તીવ્ર મમત્વ કરીને આ જીવે પોતાને અધોગતિમાં ધકેલવા જેવું નથી, એ ભૂલ કરવા જેવી નથી. આ એનો સંક્ષેપ છે. આગળ કહી ગયા એકસો ને ત્રણ પત્રાંક 23મું વર્ષ છે. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. કુટુંબમાં બહુ ગમે. કુટુંબ કહળ્યું કુટુંબ ગુરુદેવ કહેતા ને, આમ એવો રસ પડે ને, અમારું કહળ્યું કુટુંબ છે. અમને અમારા કુટુંબીઓ વચ્ચે બહુ મજા આવે. બધા એ ભેગા થયા હોય ને, ખાતા હોય ને, પીતા હોય ને, મજા કરતા હોય ને, હે આનંદથી રહેતા હોય ને, સંસાર વધારવાની પરિણામ છે, બીજું કાંઈ એમાં નથી. કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો, એમ અમારું કુટુંબ બહુ સારું, બહુ સુધારો વધારો ઘણો બધા નીતિ નિયમ એવા બધા કરેલા છે એમ, તો પણ એકાંતથી, એટલે કે એ ઘેરાની વચ્ચે નહીં પણ એકાંતપણે રહીને જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો, કેટલો, એક સોમો ભાગ પણ તે કાજળ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. અત્યારે તો એવું કુટુંબ નથી કે બધી હરખાઈ હોય, પણ ચક્રવર્તી એટલા પુનલીના એવા છે કે બધા એને અનુકૂળ જ રહીએ, કોઈ એની પ્રતિકૂળ ન થાય. શું અહીંયા તો એક અનુ એક સીધો હાલે તો એક આડો હાલે, હા ત્યાં તો એને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ગમે એટલા સગા હોય, એ બધા એને અનુકૂળ 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 એકદમ અનુકૂળ રહીએ, તો પણ એ જ્યારે પોતાનું હિત સાધવા નીકળે છે ત્યારે એ અનુકૂળતાઓની વચ્ચે રહેવું એ પણ એને બહુ મોટી ઉપાધિ લાગે છે. એટલે તેનો સોમો હિસ્સો પણ તે કાજળ ગ્રહમાં રહેવાથી થવાનો નથી. કશાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો એ પર્વત છે. મોહનો તો પર્વત છે કે છે, અને પ્રત્યેક અંતર ગુફામાં એ મોહ જાજલ્યમાન છે. એની બધી ગુફામાં મોહ તો સળગેલો છે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે છે, શું માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, કુટુંબ વચ્ચે ઓછું બોલવું, એમ કહે છે, જાજુ બોલવું નહીં, જાજુ હસવું નહીં, અલ્પ પરિચય થવું, જાજાનો પરિચય, આ તો નવરા થાય એટલે હાલો ફલાણા ને ત્યાં, આપણા આ હગાને ત્યાં જઈ આવીએ ને, આ હગાને ત્યાં જઈ આવીએ ને, આને મળી આવીએ ને, આને મળી આવીએ ને, અહીં કહે છે 23માં વર્ષે આ વાત કરે છે. અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, જવું પણ ઓછું, આવવાનું પણ ઓછું થાય એમ કરવું. મારા ઘરે બધા આવો, મારા ઘરે વાડી ઘડીએ બધા આવો, જલ્દી જલ્દી બધા આવો, એ વાત નથી. પરિચય ઘટાડવો છે ને, એટલે જવું આવું બે લઈ લીધું. અલ્પ ભાવના દર્શાવવી, બહુ ભાવુકતામાં આવીને પરિણામ બગાડવા જેવા નથી. અલ્પ ભાવના દર્શાવવી, અલ્પ સહચારી થવું, સહચાર પણ અલ્પ રાખવો, અલ્પ ગુરુ થવું, બધાને બહુ શિખામણ આપવી નહીં, કેટલી વાતો 23માં વર્ષે લખી છે, બધા નિત્ર શિખામણ આપ્યા કરે, જો તમારે આમ રહેવું, તમારે આમ રહેવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ, તમારે આમ ન કરવું જોઈએ. કાંઈ બહુ ગુરુ થવાની પણ જરૂર નથી કુટુંબમાં. પરિણામ વિચારવું એ જ શ્રેયસ્કર છે. 23માં વર્ષે કેટલો વિવેક છે એમને. હા, પરિણામ એટલે રિઝલ્ટ, પરિણામ વિચારવું, પરિણામ એટલે એનું ફળ વિચારવું, આ બધા પરિણામોનું ફળ વિચારવું એ જ શ્રેયસ્કર છે. અને કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા પણ નથી, માને ભલે પણ ખરેખર થઈ શકતા નથી. સૌ કહેતા આવે છે કે આનો આ પુત્ર અને આનો આ પિતા એમ કહેવાય છે, પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. અશક્ય ને અસંભવિત છે. કોઈ આત્મા જગતનો છે, એ આત્મા જગતનો સ્વતંત્ર છે, એમાં બીજી કલ્પના કરવી એ જીવને પોતાને નુકસાન કરવા જેવું છે. અનુત્પન્ન એવો આ જીવ, જે ઉત્પન્ન થઈ શકતો નથી એવો જીવ, તેને પુત્રપણે ગણવો કે અમે ઉત્પન્ન, મારાથી ઉત્પન્ન થયો છે, એ પુત્રપણે ગણવો કે ગણવાનું ચિત્ત રહેવું, અભિપ્રાય રહેવો કે એવા પરિણામ રહેવા, એ સૌ જીવની મૂંઢતા છે, એ વિપર્યાસ છે, તે અવિવેક છે, એ માઠા પરિણામ અને મૂંઢતાના પરિણામ છે. અને તે મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છાવાળા જીવને ઘટતી નથી. મુમુક્ષુની વાત છે ને, જે મુમુક્ષુ સત્સંગની ઈચ્છાવાન છે એને આ બધા પરિણામ એને એકદમ વિચારે કરીને શિથિલ થઈ જવા જોઈએ. વસ્તુના સ્વરૂપની વિચારણા કરતા આ વસ્તુ સ્વરૂપમાં જાય છે કે અનુત્પન્ન એવો જીવ એ પુત્રપણે ગણવો કે બીજે કોઈ રીતે ગણવો કે એ ગણવાનું એને ચિત્ત રહેવું, એટલે એનું મન એમ રહ્યા કરે મારો દીકરો છે, મારો દીકરો, ગમે એમ તો મારો દીકરો છે ને, ગમે એમ તો મારો દીકરો છે ને, એવું જે ચિત્તમાં રહ્યા કરે છે એ જીવની મૂંઢતા છે, કેવળ અવિવેક છે અને કેવળ એની મતિ મૂંઢાઈ ગઈ છે, બીજું કાંઈ એમાંથી હું નથી એમ માનવામાં મતિ મૂંઢાયેલી છે એમ કેવું છે. એમ છે સંસારને ને સંસારના માર્ગને ને મોક્ષના માર્ગને એક પાણ મળતી આવે એવું નથી, એક પાણી મળતી આવે એવું નથી. આણ પાણમાં આખું તો મળે ન આવે, પણ એનો એક અંશે મળે મળતો આવે એવું નથી. એટલે સત્સંગની ઈચ્છાવાળામાં મુમુક્ષુ જીવ લીધા. પછી એમ કે જ્ઞાનીઓને આ ઉપદેશ છે, આ તો મહાન યોગ્યોની વાત છે, આ તો જે જંગલમાં જઈને બેઠા હોય એની વાત છે એમ નથી. કુટુંબમાં કુટુંબ મધ્યે રહેતો હોય અને જેને સત્સંગની ભાવના હોય, આત્મહિતની ભાવના હોય, એને આ વાત પહેલે નક્કી કરવી પડશે. જ્યાં ઊભો છે ત્યાંથી આગળ હલવું છે ને, તો અહીં કુટુંબ વચ્ચે તો ઊભો છે, કેવા પરિણામથી ઊભો છે આ એને પહેલો વિચાર કરવો પડશે. જે મુહાદી પ્રકાર વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણાનો હેતુ છે અને અત્યંત વિટંબણાનો હેતુ છે. કોઈ પ્રસંગ બન્યો લાગે છે, આ ત્રિભુવનદાસને એને પત્ર લખ્યો છે, એને લખ્યું છે, તમારા બેની ભ્રમણાનું કારણ છે અને તમને એ દુઃખનું કારણ, વિટંબણા કહો કે દુઃખનું કારણ છે, તમને બંનેને ભ્રમણનો કારણ, ભ્રમણનો હેતુ છે, બરાબર, પરિભ્રમણનો હેતુ છે. જે મુહાદિ પ્રકાર વિશે તમે લખ્યું તે બંનેને ભ્રમણનો હેતુ છે, એટલે રખડવાનો હેતુ છે સંસારમાં અને દુઃખનો હેતુ છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો જ્ઞાન ઉપર પગ મૂકવા જેવું છે. જ્ઞાની પુરુષ તો એમ વર્તે નહીં, અને વર્તે તો એણે એ જ્ઞાન ઉપર પગ મૂક્યો છે અથવા જ્ઞાન છોડી દીધું છે, જ્ઞાનનો એણે ત્યાગ કર્યો છે. જ્ઞાની પુરુષ પણ એમ વર્તે તો તે જ્ઞાન પર પગ મૂકવા જેવું છે, અને સર્વ પ્રકારે તે અજ્ઞાન નિંદ્રાનો તે હેતુ છે. અજ્ઞાન રૂપી નિંદ્રા જેમાં કાંઈ ભાન રહેતું નથી અજ્ઞાનમાં એનું કારણ છે. એ પ્રકારને વિચારે બંનેને સીધો ભાવ કર્તવ્ય છે. તમારે બંને સીધો સરળ જે ભાવ છે એ કર્તવ્ય છે, મોહભાવ કર્તવ્ય નથી. આ વાત અલ્પકાળમાં ચેતવા યોગ્ય છે, શીઘ્રપણે આ ચેતવા જેવી વાત છે. ભવિષ્યમાં વિચાર કરશું એનો એમ નહીં. અત્યારે વર્તમાનમાં ચેતવા યોગ્ય છે. જેટલો બને તેટલો તમે કે બીજા તમ સંબંધી સત્સંગી નિવૃત્તિનો અવકાશ લેશો, ચાલતી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિનો અવકાશ લેશો સત્સંગ અર્થે, અને તે જ જીવને હિતકારી છે. આજ્ઞા આપી સત્સંગ માટે નિવૃત્તિ લેવાની એમની આજ્ઞા છે. પ્રવૃત્તિમાં બેઠા છો પણ બને એટલો એમાંથી સમય કાઢી અને સત્સંગમાં આત્મહિતના કલ્યાણનો વિચાર કરવા યોગ્ય છે, અને એ દિશામાં પ્રયત્ન કરવા યોગ્ય છે.
આદિદેવ શ્રીમંદર ભગવાન.